તારીખ 27/10/1989 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 1.
જ્ઞાનનો પર્યાય પ્રગટ વ્યક્ત છે, જેથી જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા તેમ તર્કપૂર્વક નિશ્ચિત થાય છે. પરંતુ અતિન્દ્રિયનો એ પણ સ્વરૂપ પર્યાય પણ વ્યક્ત નથી, પ્રગટ નથી, તો પ્રભુ આત્મા પરિપૂર્ણ અપૂર્ણ આનંદ સ્વરૂપે છે તેનું કેવી રીતે નિશ્ચિત કરવું? જ્ઞાનનો વ્યક્ત સુખરથી જ્ઞાન સ્વભાવે અખંડ પરિપૂર્ણ નિશ્ચિત થાય છે, તેમાં અનંત સુખ સ્વરૂપ અને અનંત આનંદ સ્વરૂપ છે એમ પણ નિશ્ચિત થઈ જાય છે. કેમ કે પરિપૂર્ણ આત્મા પૂર્વ નિશ્ચયમાં આવે છે, માત્ર જ્ઞાનના એક ગુણ સ્વરૂપ આત્મા નિશ્ચિત નથી થતો, પણ અનંત ગુણ સ્વરૂપ ગુણી આત્મા નિશ્ચય થાય છે, એક ગુણ સ્વરૂપમાં નિશ્ચય નથી થતો. પર્યાય ઉપરથી સ્વભાવ નિશ્ચિત થાય છે અને સ્વભાવ અનંત ગુણ સ્વરૂપ ઉપર હોવાથી અનંત ગુણ સ્વરૂપે આત્મા નિશ્ચિત થાય છે. હવે અનંત ગુણમાં અનંત પ્રત્યેક કેવા કેવા એવો કવિ છદ્મસ્થના જ્ઞાનમાં એકૃત જ્ઞાનમાં નિશ્ચિત થઈ શકે ને એનું પ્રયોજન પણ નથી. કેવો જ્ઞાનનો વિષય છે, પરંતુ અભેદ અખંડ પૂર્ણ આત્માનો બધા ગુણો અભેદપણે નિશ્ચિત થઈ જાય છે, જ્ઞાનમાં આવી જાય છે. એના ભેદ ભલે નિશ્ચિત ન થતા હોય તો આટલું તો અનુભવને વિશે. હવે પ્રયોજન સુખનું છે જીવને, તો જો સુખના પ્રયોજન ભૂત સુખ સ્વભાવે આત્મા નિશ્ચિત ન થાય તો એનું જે અંતર આકર્ષણ ઊભું થવું જોઈએ એવું અંતર આકર્ષણ ઊભું ન થઈ શકે. તેથી જે પ્રયોજન ભૂત સુખ સ્વભાવ છે, સુખરૂપ છે આત્મા, એ તો અવશ્ય નિશ્ચિત થવું જોઈએ. ભલે બીજા ગુણો ભેદરૂપે કેવા કેવા છે એ નિશ્ચિત ન થતા હોય તો એ કેવી રીતે નિશ્ચિત થાય છે એ એનું ન્યાય મળે છે, એ ન્યાય સંગત છે અથવા તર્ક સંગત છે કે તર્ક સંગત છે એવી રીતે છે કે જ્ઞાન અહીંયા જે જ્ઞાન લક્ષણ ઉપર જ્ઞાન સ્વભાવ લક્ષિત થાય છે તે જ્ઞાન એકલું જ્ઞાન માત્ર જ્ઞાન જ્ઞાન માત્રપણે આત્મતત્વ નિશ્ચિત થાય છે. જ્ઞાન માત્રપણે એટલે કે કશાય રહિત અને મુક્તિ થાય છે. દુઃખ છે એ કસાયમાં છે, અને કસાય રહીત પણ છે એ સુખનું સ્વરૂપ છે. એટલે જ્ઞાન જે કસાય રહીત છે એ જ્ઞાનનું રૂપ જ સુખ છે. ખરેખર તો જ્ઞાન સુખ સ્વરૂપી છે, જ્ઞાન સ્વભાવ સુખ સ્વરૂપી છે. એટલે અનંત જ્ઞાન મય જ્ઞાન સત્તા જે દેખાય છે તે જ્ઞાન સત્તા અનંત સુખમય છે એમ પણ નિશ્ચિત થાય છે. અને તેથી અનંત સુખ માટે જીવના પરિણામ ખેંચાય છે અંતરમાં સુખ સ્વભાવ પ્રત્યે, કે આ જીવે સુખ માટે ઘણા જણા લખ્યા છે, અને એને જ્યાં સુધી સ્વાભાવિક સુખ નહીં મળે ત્યાં સુધી કદી તૃપ્તિ થવાની નથી. કલ્પિત સુખ માટે જાણવા લાયકા છે, કલ્પિત સુખને યોગ્ય એવા પદાર્થો પ્રાપ્ત થયા છે સંયોગ રૂપે, છતાં પણ અતૃપ્તિ રહી છે એનું કારણ કે ત્યાં વાસ્તવિક સુખ નથી, અથવા સુખનું નામ નિશાન પણ ત્યાં નથી. ઉલટાનું ત્યાં તો દુઃખનો અનુભવ થાય છે, ભલે એમાં એને સુખની કલ્પના કરી છે. તેથી કદી કોઈ પણ જીવને એવા બાહ્ય સુખ અથવા લૌકિક સુખને વિશે તૃપ્તિ થતી નથી, અતૃપ્તિ રહે છે. પરંતુ જ્યાં સુધી જીવને સુખ નહીં મળે ત્યાં સુધી એની સુખ વિશેની જે ભૂખ છે, સુખ વિશેની જે એની અભિલાષા છે એ અભિલાષા એ છોડવાનું નથી, અને કાંઈ ને કાંઈ પ્રયત્ન જે એને સૂચશે જે એને લાગશે એ પ્રયત્ન એ કર્યા કરશે. એવા જીવને જ્યારે પોતે અનંત સુખ સ્વરૂપે છે એનું જ્યારે પ્રતિભાસ આવે છે ત્યારે એનું બહુ મોટું આકર્ષણ ઊભું થાય છે, અને તેથી તે જીવની પરિણતિ અંતર્મુખનો વેગ પકડી પ્રત્યક્ષ અભેદ સ્વાનુભવમાં સુખાનુભવ કરે છે, અતિન્દ્રિય સુખનો અનુભવ કરે છે. એ કારણ છે ધર્માત્મા જ્ઞાની પુરુષના પ્રત્યે સર્વાર્પણ બુદ્ધિ આવવી તે મુમુક્ષુતાના લક્ષણ સમજાશે. હવે ક્યારેક જ્ઞાની પુરુષના વચનો, એક જ જ્ઞાની પુરુષના વચનો પણ અમારી મંદ બુદ્ધિએ ન સમજી શકતા હોવાથી વિરોધાભાસ વાળા લાગે, અને ત્યારે તે વચનોને કેવી રીતે સમજવા તેની મૂળ થઈ જાય છે. કોઈ પણ જ્ઞાની પુરુષના વિરાધનાના ભાવોથી બચવા, તેમના વચનોને કેવી રીતે સમજવા, વિરોધાભાસી લાગતા કથનો અમને ન સમજાતા કથનો બાબત મારો અભિપ્રાય કેવો રાખો સમજાવશો. અને જયારે પહેલી જ વાત પ્રશ્ન કરતા સ્વીકારે છે કે ધર્માત્મા જ્ઞાની પુરુષના પ્રત્યે સર્વાત્મ વૃત્તિ આવે તે મુમુક્ષુતાનું લક્ષણ સમજ્યા છીએ એટલે વાત જયારે સ્વીકારે છે ત્યારે જે વચનો ન સમજાય તે જ્ઞાની પુરુષ પાસેથી ધર્મત્મા પાસેથી સમજવા, જો પોતાની અંદર ન સમજાય અને વિરોધાભાસો લાગતા તો પોતે સમજવું પૂછીને સમજવાનો પ્રયત્ન કરી શકે છે. તકલીફ તો એને છે કે જે જ્ઞાની પુરુષ અથવા ધર્મત્માને ન સ્વીકારતો હોય, એના પ્રત્યે સમર્પણ ન હોય, એની તકલીફ છે. પણ જયારે પ્રશ્ન કરતા એમ સ્વીકારે છે કે એ વાત તો બરાબર સમજાય કે એમાં મુમુક્ષુતા છે, તો જે વાત ન સમજાય ત્યાં પોતાને મૂંઝવણ થતી હોય ત્યાં માર્ગદર્શન મળે પૂછે જરૂર ખુલાસા મળે છે એ સમજી શકે છે. સૌથી છેલ્લો ઉપાય તો એ છે, એટલે એ વધારે સારું છે સમજવા માટેનો ઉપાય, એ વધારે સારો છેલ્લો ઉપાય છે. ભલે પછી પોતાની રીતે એ વાતને સમજવાની સ્વતંત્ર રીતે કોશિશ કરે, પણ એમને માન્ય રાખીને જે સમજાવે તેને માન્ય રાખીને, ન સમજાય તો વધારે શું છે, એને સ્વતંત્ર રીતે સમજવાની કોશિશ કરે તે વધારે સુંદર ઉપાય છે.
પ્રશ્નકારને જ્ઞાનીના પોતાને ક્યાં સ્થાપવાની દ્રષ્ટિએ માપે છે, જ્ઞાનીના વચનના પર વિરોધ સ્થાપે છે.
સ્વીકારે છે અમારી મંદ બુદ્ધિ મંદ બુદ્ધિ નો તો દોષ સ્વીકારે છે, મારી એટલી બુદ્ધિ નથી અને કઈક વિરોધાભાસ લાગે છે તો અમારે શું કરવું? ક્યાં વિરોધાભાસ લાગે છે એ તો પ્રશ્નની અંદર છે, એવું તો કઈ છે તો જનરલ વાત કરે છે તો એનો ઉત્તર પણ જનરલ એ છે કે જ્ઞાનીના શરણમાં જયારે તું ગયો જ છું ભાઈ તો ત્યાંથી જ પૂછેલ અને ત્યાંથી જ માર્ગદર્શન મળી રહે એ સર્વોત્તમ ઉપાય છે. અમે જ્ઞાનીને તે માની કર્યા છે, એની આજ્ઞામાં વર્તવું ચાલે છે તો એની પાસેથી સમજી લે એ સર્વોત્તમ ઉપાય છે, પહેલો ઉપાય છે. શ્રી સુરેશા શાસ્ત્રમાં આવે છે કે સર્વ જીવોને સર્વતા સદા આત્મા ઉપલબ્ધ છે, એટલે જાણવામાં આવે છે તેનો અર્થ સમજાવશો કે આચાર્ય દ્વારા શું કહેવામાં આવે છે. તમારા અક્ષર છે કે નથી બેસતા તો એ કઈ દાખલામાં આવે છે? હું તમારા સંદર્ભ છે અનુભૂતિ સ્વરૂપ ભગવાનમાં સદાકાળ સ્વરૂપ આવે છે તો ત્યાં શું છે કે અનુભવ કરો એ આત્માનો ધર્મ છે, અનુભવ કર્યા જ કરે છે. અભ્યાસ છે, મિથ્યા બુદ્ધિથી પર પદાર્થનો અનુભવ કરે છે તે એની ભ્રાંતિ છે. દેશે કહેતા કે જ્ઞાની હો કે અજ્ઞાની હો, કોઈ લાડવો ખાઈ શકતો નથી. એનો અર્થ શું છે કે પર પદાર્થને આત્મા ભોગવી શકતો નથી અથવા પર પદાર્થનો અનુભવ કરી શકતો નથી, વેરી શકતો નથી. અનુભવ એને વેરી જ્ઞાન છે એને બે કર્મમાં આપણે વિચારી શકીએ. એક તો જ્ઞાન સફળ પ્રકાશક છે, તેથી સ્વને પણ જાણે અને પરને પણ જાણે એ એનામાં શક્તિ છે જ્ઞાનમાં. પણ જ્ઞાનમાં એવી શક્તિ કદાચી નથી કે પરને પણ વેદે, પરને પણ ભોગવે, પરને પણ અનુભવે, એવી શક્તિ નથી. સ્વનો અનુભવ કરવાની એનામાં શક્તિ છે એમ કહેવું છે. તો અનુભવ તો છે પણ અહીંયા એવો અનુભવ નથી કે જે સ્વાનુભવ ચતુર્થ સ્થાને કે મોક્ષ માર્ગમાં જ્ઞાની જીવને હોય છે એવો અનુભવ છે એમ આચાર્ય બાળક સમય સાલના 17-18 વ્યાસનો કહેવા નથી, જરા પણ કહેવા નથી. પણ એનામાં અનુભવ કરવાનો જો ધર્મ છે તો પરમો અનુભવ કરી શકતો નથી. આ વાત તો સાફ છે કે કોઈ અજીવ પર પદાર્થને ભોગવી શકે ને, જાણવું એક વાત છે, અનુભવવું બીજી વાત છે. અનુભવ તો પોતાનો જ થઈ શકે, બીજાનો અનુભવ થઈ ન શકે. તો અનુભવ તો થાય છે પણ અભ્યાસે કરીને એમ માને છે કે મને પરનો અનુભવ થાય છે, તેથી કાંઈ પરને અનુભવી નથી શકતો. અને જો પરને અનુભવી શકતો હોય તો એને મિથ્યા અનુભવ કહેવાય પણ નહીં. મિથ્યા અનુભવ છે એમ એટલા જ માટે કહેવાય છે કે અનુભવી શકતો નહીં હોવા છતાં અનુભવ તો હોવાનું માને છે, જાણે છે, એનો મિથ્યા અભાસ છે. એટલે આચાર્ય મહારાજને કેવું છે કે લોકો જો અનુભવ છે તો પણ અસાયનો છે એ જોયું અને શેનો અનુભવ થાય છે, પરમ તો અનુભવ કરી શકતો નથી. પણ એમ કહે છે કે જ્ઞાન છે એ પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે. અનુભવના દૃષ્ટિકોણથી જોઈએ તો જ્ઞાન પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે અને એ દૃષ્ટિકોણથી જ્ઞાન જોઈશ એટલે સીધો તારો દ્રષ્ટિકોણ પલટાઈ જશે અને તારો અભ્યાસ થતી જશે. પણ અભ્યાસનો અંશે જ્ઞાન માને છે તો મને પદનો અનુભવ છે એ વાત જૂઠી છે. એટલે પણ ત્યાં સમજાવ્યું છે આચાર્ય. એક વાત અમને આવો શબ્દનો લીધો છે એટલે કે એવી રીતે જુદો પાડે ત્યારે એને જે સ્વભાવ છે સ્વભાવ રૂપે સમજાય છે અને ત્યારે ભેદ જ્ઞાન થાય છે. એ ભેદ જ્ઞાનના ફળ સ્વરૂપે અનુભવ પ્રગટ થાય છે.
પદાર્થો છે
તેનાથી પણ અનુકૂળ અપવાદ થાય છે. અને ત્રણે થાય છે એક સાથે, પણ ત્રણ પ્રકારે જુદી જુદી રીતે એ વાત સાકારમાં આવે છે. એટલી વાત છે. ત્રીજો પ્રશ્ન છે, જ્ઞાનની મુખ્યતા કરાવી છે કે પ્રધાનને જ્ઞાનની મુખ્યતા કરાવી છે એટલું જ નહીં, પણ એ વસ્તુ સ્થિતિ છે કે જે પદાર્થ જાણવામાં ન આવ્યો હોય તે પદાર્થમાં શ્રદ્ધા કરવાનું, પ્રતીત કરવાનું પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. એક વસ્તુ સ્થિતિ છે. એટલી તો વસ્તુ સ્થિતિથી એમ કહેવામાં આવે છે કે જ્યાં આવો પ્રધાન બનો, એમ કે સત્યાને શિંગડા જ નથી, એટલે સત્યાને શિંગડા જાણવામાં આવતા નથી, તો એનો વિશ્વાસ કે એની શ્રદ્ધા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વિશ્વાસ તો જે પદાર્થ જાણ્યો હોય એનો કરવામાં આવે છે, પ્રતિતિ એની કરવામાં આવે છે. જાણ્યા વગર પ્રતિતિ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એક વસ્તુ સ્થિતિ છે પરિણામમાં. એટલે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, એવી શ્રદ્ધા જ્ઞાનની જે પરિણામ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનું વિજ્ઞાન એમાં નિરૂપણ કરેલું છે. ખાલી મુખ્યતા કરાવવા માટે મુખ્યતા કરવી, કે જ્ઞાનની મુખ્યતા કરાવવી છે માટે મુખ્યતા કરાવવી, એવું કોઈ આશય નથી. એ તો વસ્તુ ખીસી જાય છે. આત્માને ઓળખવા, આત્માનો પરિચય થવો, આત્માનો પરિચય થવો એટલે શું? આટલો આત્માને ઓળખવા માટે આપણે તો કોઈ પણ પદાર્થને ઓળખવા માટે તે પદાર્થનો પરિચય વધાર્યા સિવાય ઓળખાણનો બીજો કોઈ પ્રોસેસ નથી, બીજી કોઈ કાર્ય પદ્ધતિ નથી. માણસની ઓળખવા માટે કોઈ માણસનો સંગ કરીને પરિચય વધારે, કોઈ માણસનું ઓળખાણ પડે છે. હીરાને ઓળખવા માટે દરે રીતે હોય તો વારંવાર વિરોધ હોવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અનાજને ચોખાને ઓળખવા હોય, કાપડને ઓળખવું હોય, કોઈ પણ વિષય દુનિયામાં પણ કોઈ પણ વિષયની ઓળખાણ કરવા માટે તે વિષયનો પરિચય સાધવા સિવાય બીજી કોઈ રીતે કે બીજી કોઈ કાર્ય પદ્ધતિથી ઓળખાણ થઈ શકતી નથી. તો આત્માને ઓળખવા માટે આત્માનો પરિચય થવું આ વ્યસન છે, એ શ્રીમુજીનું છે. અને શ્રીમુજી આ વાત કરી છે પત્રની અંદર, એ હાથ છે કે આત્માને ઓળખવા માટે આત્માના પરિચય થવું, એટલે કે આત્માનો જે સ્વભાવ એ સ્વભાવનું અવલોકન થાય, એનો પરિચય થાય, તો આત્માને ઓળખાણ થાય છે. પરિચય થવામાં જ છે, એનું અવલોકન કરવું વારંવાર, એ જ પરિચય કરવાનો. હીરાને જુએ છે, સૌથી વધારેમાં વધારે કોઈ અભાવ વિષય હોય, બાહ્ય લૌકિક વ્યવસાયની અંદર, તો તે હીરાનો છે. બીજા બધા સ્થુર વિષય છે. કાપડની ખેતી સાધારણ માણસે કરી લઈએ છે, બીજા ધંધા પણ સાધારણ માણસ કરી લઈએ છે, પણ હીરાનો વેપાર કોઈ સાધારણ માણસ નથી કરી શકતો. જેની હીરાની પરખ કરવાની નજર કેળવાય છે એ જ હીરાનો વેપાર કરી શકે છે. તો એના માટે શું પ્રોસેસ છે? કે વારંવાર હીરો જોવો પડે છે, અને ગમે એટલા પારખું જવેરી હોય તો પણ કોઈ પણ નંગ એની પાસે આવે છે ત્યારે ખૂબ બારીકાઈથી જોવાનો પ્રયત્ન કરે છે. જેટલી વધારે વાર જોઈએ છે એટલી વાર વધારે એનું મૂલ્યાંકન કરવા માટેની એની નજર છે, એ વધારે સૂક્ષ્મપણે તીક્ષ્ણપણે તૈયાર થાય છે. આ રીતે એનો પરિચય પ્રોસેસ છે. એમ આત્માને જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવ શું છે એનું અવલોકન કરવા માટે એને વારંવાર એ અવલોકનમાં જવું જોઈએ, અને એ રીતે પોતાના અનુભવને તપાસવો જોઈએ કે જ્ઞાનમાં જ્ઞાનાનુભવ સૂચિત છે અને એમાં સ્વભાવ સૂચિત છે. ઊંડું અંતર અવલોકન કરે, વારંવાર અવલોકન કરે, તેમાંથી સ્વભાવ શું છે એ ઓળખાય છે, અને એ ઓળખાય એ તો આગળની વાત ચાલે છે. મુખ્યમાર્ગમાં જવાની એ તો કોઈ વાત રહેતી નથી. બીજો પ્રશ્ન છે. અનેકાંતમાં સમ્યક એકાંતમાં નિષ્પદની પ્રાપ્તિ સિવાય બીજા કોઈ અન્ય હેતુને ઉપકારી નથી એવું પૂજ્ય શ્રીમદજીનો પ્રથમ છે. અહીંયા સમ્યક એકાંત વિશે વિશેષ ખુલાસો કરશું. સમ્યક એકાંત એટલે આત્માનું અંતર્મુખ થઈને અવલંબન લેવું એ સમ્યક એકાંત છે. અને એ જ સમ્યક અનેકાંત એ રીતે છે કે અનાદિથી આત્માને છોડીને પર ભાવનું અને પર ભાવના વિષયભૂત પર પ્રજ્ઞાનું અવલંબન આદિ લે છે તે અવલંબન છોડો તે સમ્યક અનેકાંત છે. તો સમ્યક એકાંત એટલે કે એકાંતે પોતાના સ્વરૂપાનુભવમાં રહેવું, એકાંતે સ્વરૂપ અભિમુખ થઈને જ પરિણમવું, એકાંતે અંતર્મુખ થવું. આ જ સર્વ અનેકાંત માનીનો સર્વ અનેકાંતમય વચનોનો નિચોડ જો સ્વરૂપ આ રીતે વર્ત છે એમ કૃપાળુ શ્રીમદજીને કહેવું છે કે સમ્યક અનેકાંતને નામે અનેક પ્રકારે જે વચનો શાસ્ત્રમાં જોવામાં આવે છે પણ આ બધા જે વચનોનો નિચોડ કાઢીને આ વાત અમે એ જ જગ્યાએ ખીલે બાંધીએ છીએ અથવા કેન્દ્રિત કરીએ છીએ કે એકાંતે અંતરમુખ નિયમ શાસ્ત્રમાં ભગવાન કર્મધારી દેવું કહે છે કે એક આત્મ ધ્યાન સિવાય સઘળું સમસ્ત બધું ઘોર સંસારનું સિદ્ધ ધરાવો કરે છે. આવું શુકરનું કર્મધારી દેવું શું કહે છે કે એક આત્મ ધ્યાન સિવાય બધું ઘોર સંસારનું બસ આ સમય પેકાન છે. એ સુરજીએ કહ્યું છે એ આ સમય પેકાન છે. તું સ્વરૂપમાં એકાગ્રતા કર, ચારિત્રની અપેક્ષાએ જ્ઞાન અપેક્ષાએ તું તારા સ્વરૂપનું અતિન્દ્રિય પ્રત્યક્ષ સંવેદન કર. શ્રદ્ધા અપેક્ષા એ તો શ્રદ્ધાને તો બીજો વિષય જ નથી. જે શ્રદ્ધા આત્માભિમુખ થાય છે એની તો કોઈ બીજો વિષય જ નથી. એટલે એની ચાલતી પર્યાય કોઈને સમીપ થયેલી પર્યાય સામે જોતી નથી કે શ્રદ્ધાર્થી નથી કે સ્વરૂપી નથી. બીજાને તો ક્યાં વાત કરે આનું મુખ્ય ગુણવાનું જે પરિણામ છે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એ આત્માભિમુખ થાય આત્મારૂપ થઈને પરિણમે એને સમ્યક એકાંત કહે છે. અને એ જ સર્વશાસ્ત્રોનો સર્વાનેકાંત પ્રસંગનો સાર છે એનું હું કહેવું છું. કેવી રીતે તમે ધારણા છો કે જે પૂછો છો બે પ્રકાર તો બતાવો. શુભની વાત કરવી છે હું તો પૂછું છું થોડું પડીને વાત પૂછો તો ખ્યાલ આવે ને હે અશુભ નિશ્ચય નહીં શુભ નિશ્ચય નહીં. હું જે પર્યાયમાં ખરેખર રહેલી જે અશુભતા રાજાની ભાવ પોતાની પર્યાયમાં રહેલા અશુભ ભાવો એ ખરેખર છે આપણું પોતે પરિણમે છે એ વાત એ નિશ્ચય છે અને અશુદ્ધ છે. માટે એના એને જાણવાનું જે જ્ઞાનમાં તત્વજ્ઞાનના અંશનું પ્રયોજન છે એને અશુદ્ધ નિશ્ચય કહીએ અશુદ્ધ નિશ્ચય નહીં. અને આત્મા જે પ્રકાર શુદ્ધ પદાર્થ છે શુદ્ધ સ્વભાવ છે એને જાણવાનું જે શુદ્ધ જ્ઞાનના અંશ પ્રયોજન છે એને શુદ્ધ નિશ્ચય નહીં કહીએ. સુડતાલીસ માં 46 નો અશુદ્ધ નહીં પણ કર્યો છે પંચાશ ટકા એમાં એને અશુદ્ધ નિશ્ચયમણી પણ કહે છે. અને અશુદ્ધમણીને જયચંદી પંડિતે અશુદ્ધમણીને વ્યવહાર પણ કહ્યો છે, એને વ્યવહાર પણ કહે છે.
અને બીજો જે આવે છે આપણે એના કે વ્યવહાર નહીં, નિંદા નહીં, નિશ્ચય નહીં, નિશ્ચય પ્રાપ્તિ કરે નિર્વાણ, તો નિશ્ચય ની બે જાતના છે કે નિશ્ચય ની એક જાતના છે? નિશ્ચય ની સ્વરૂપ શું છે?
એક વાત એ છે કે ઉપયોગાત્મક નિશ્ચયને સદાય કોઈ જ્ઞાની હોય નહીં. ઉપયોગાત્મક વ્યવહાર નહીં હોય ત્યારે ઉપયોગાત્મક નિશ્ચય નહીં ન હોય. એમ છે લડાઈમાં છે ત્યારે જ્ઞાની શુદ્ધ સ્વરૂપથી ચિત્ત નથી, એટલે એને શુદ્ધ પરિણતિ છે. ઉપયોગાત્મક શુદ્ધ નહીં છે એમ ન રહી
પરિભાષા
કરી કે પોતાના જે શુદ્ધ જ્ઞાન નો
અવસ્થા જે છે
પ્રશ્ન તો ત્યારે છે કે જયારે લડાઈ માં ઉભા છે જ્ઞાની લબ્ધાત્મક છે તો ક્યાં ઉભો છે? એ નિશ્ચિત પરિણતિ છે, એમાં કોઈ વાંધો નથી.
જયારે
અનુભવ માં આવે છે ત્યારે જ પ્રમાણ થાય છે એમ કેમ કહો છો?
અનુભવ
પ્રમાણ જ્ઞાન સદાય વર્તે છે, નહી જ્ઞાની ને તો સર્વકાળે પ્રમાણ છે, એનું શુદ્ધ જ્ઞાન પ્રમાણ જ છે. નહી ગમે તે ઉપયોગમાં હોય, શુદ્ધની નો ઉપયોગ હોય ચાહે શુદ્ધની નો ઉપયોગ હોય, જ્ઞાન પ્રમાણ જ છે. શુદ્ધ જ્ઞાન પ્રમાણ ક્યારેય શુદ્ધ જ્ઞાન અપ્રમાણતાને પામતું નથી. પ્રમાણનો ઉપયોગ હોય ન હોય બીજી વાત છે, શુદ્ધ જ્ઞાન તો પ્રમાણ જ છે જ્ઞાન, ત્યારે અપ્રમાણિક જ્ઞાન છે.
તમે તમારા આત્માનો વિચાર કરો છો, એક આત્માનો તમે મારો મારા આત્મા આવો છે તેવો છે, આ બધું ભરેલું છે આમ છે તેમ વિચાર કરાવ્યો, અને હવે એક જ મારું લક્ષ્ય છે કે નાયકને પકડવો. હવે એ સંબંધીનો જે વિકલ્પ ચાલે છે અને એ વિકલ્પ ચડીને જેવો અનુભવ ત્યાં થાય છે તો અનુભવ તો પ્રમાણ ના જાય પાસે, તો એ વિકલ્પ કેવો કેવો છે આગલા નહીં નહીં છે?
તમારો મૂળ પ્રશ્ન બદલાઈ ગયો, મૂળ પ્રશ્ન એ રીતે શરૂ કર્યો હતો કે જ્ઞાનીને શુદ્ધ નહીં કેવી રીતે છે. તમે તો વાત કરી કે ભાઈ વિકલ્પ કરતા કરતા અનુભવ થયો ત્યારે પ્રમાણ થયો, તો પેલા અજ્ઞાની લીધો ને?
વિકલ્પ
પ્રશ્ન તમારો છે મારા પ્રશ્ન તો તમારો જ્ઞાની થી છે તો પેલા અજ્ઞાની તમે અજ્ઞાની ને ધારીને પ્રશ્ન પૂછો છો કે જ્ઞાની ને ધારીને પ્રશ્ન પૂછો છો
જવાબ આપવાનો
પ્રશ્ન તમારો તો તમારો છે
તમે જેની વિચારધારા ચાલે છે ત્યારે એને પણ નિશ્ચય તમારું લક્ષ જાય છે એમ કહેવાય છે તો એ ત્યાં કયો નિશ્ચય એવો
પેલા તો એ નક્કી કરો કે ઓલો પ્રશ્ન મેં પૂરો કરીને છોડી દીધો છે. મેં તમે જ્ઞાની નો પ્રશ્ન કર્યો હતો કે જ્ઞાની ને લડાઈમાં ઉપયોગ હોય છે ત્યારે નિશ્ચય નહીં હોય છે એટલે એ બધી વાત પૂરી થઈ ગઈ ને. હવે એક નવો જ પ્રશ્ન છે ને આ એમ ના ચાલે
એટલે
તમે પોતે સ્પષ્ટ થા પ્રશ્ન માટે તો જ પ્રશ્ન ચકની ચર્ચા વ્યવસ્થિત થઈ શકે. પણ કાલે થોડીક લેખિત તૈયારી કરીને આમ જે પ્રશ્ન ખ્યાલ પૂછો ને પૂછો ત્યાં સમજ પ્રશ્ન છે. ગુણસ્થાન નું પલટવું નિર્વિકલ્પ સ્વાનુભૂતિ કાળમાં જ થાય છે કે સ્વવિકલ્પ અવસ્થામાં પણ પલટવું થઈ શકે છે? ગુણસ્થાન નું પલટવું નિર્વિકલ્પ દશામાં જ નિર્વિકલ્પ સ્વાનુભૂતિના કાળમાં જ થાય છે. મોક્ષ માર્ગમાં ચતુર્થ ગુણસ્થાન પણ એ રીતે આવે છે અને ઉપર ઉપરના ગુણસ્થાન પણ એ રીતે જ પલટે છે. સ્વવિકલ્પ દશામાં ઉપરના સ્થાનમાં પલટના થતી નથી. એ કારણે
હજારો
ધરણ લબ્ધિ થાય છે એ વિષય થી હું જાણ્યો
છું.
કેટલામાં ભાગમાં છે ના તો હોય તો આપણે જોઈએ પાંચ મિનિટ છે. 9:05 સુધી બરાબર બરાબર જે લોકો ભક્તિ સમજી ગયા છે એ ભક્તિ ને માત્ર પદ ગાવા એટલે ભક્તિ એવો જે રૂઢિય અર્થ છે એવું એમનો કહેવાનો અભિપ્રાય નથી. એમનો કહેવાનો અભિપ્રાય તો એવો લાગે છે કે વિદ્યમાન સત્પુરુષ હોય તો એના સમાગમથી પરિચયથી એમની ઓળખાણ કરવી અને એ ઓળખાણપૂર્વક જે એમના પ્રત્યે બહુમાન ઉત્પન્ન થાય એ બહુમાનને એ ભક્તિ કહે છે. હા, એક કોઈ પદ ગાય માટે એ ભક્તિ છે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન એમ કરીને કોઈ અડધી કલાક કલાક ચલાવે માટે એ ભક્તિ છે કે એમના પદ બોલે તે એમ કહેવાનો અભિપ્રાય નથી લાગતો. અભિપ્રાય આવો લાગે છે એટલે એ રીતે ન સમજાય ને બીજી રીતે સમજાય પછી બીજી રૂઢિ ચાલુ થઈ જાય એ બીજો વિષય છે. એમનો અભિપ્રાય આવો લાગે છે. એટલા માટે કે 693 નો પત્ર છે એ વાત બહુ સારી છે અને મુક્ષુને સત્પુરુષના ચરણમાં સત્પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિવંત થઈને જો રહેવામાં આવે તો ભૂલો ન પડે, નહીતર આ કાળમાં ભૂલો પડવામાંથી બચવું બહુ મુશ્કેલ છે. મુમુક્ષુ જીવને ભૂલા પડવામાંથી બચવું બહુ મુશ્કેલ છે. અત્યંત ભક્તિએ જો સત્પુરુષના ચરણમાં રહે તો ભૂલો ન પડે, બચી જાય. એટલી વાત ચોક્કસ છે. પોતાને મેળે જ્ઞાન માર્ગે જવા માટે કે પોતાને માર્ગ પોતાને મેળે ક્રિયા માર્ગે ક્રિયાકાંડમાં જવા માંગે ભૂલ થવાની બહુ બહુ સંભાવના છે. નહીં, માર્ગ એટલે એ ઉપાય, માર્ગ એટલે ઉપાય. અહીંયા માર્ગ છે ઉપાય ના અર્થમાં. કે કોઈ એમ કે છે કે ભાઈ અમે તો બુદ્ધિ ઘણી છે, અમારામાં ક્ષોભક્ષમ ઘણો છે, શાસ્ત્ર વાંચીને એકદમ અમે જ્ઞાની થઈ જશું. તો કોઈ એમ વિચારે છે કે ઉપવાસ આદિ તપસ્યા આદિ ક્રિયાકાંડ કરીને અમે નિર્જરા કરી લેશું, એવો માર્ગ લોકો વિચારે છે. એના કરતા એમને સત્પુરુષના ચરણમાં રહેવાની ભલામણ મોક્ષને કરી છે. એ જેમ જેમ વિચારીએ છીએ તેમ તેમ એ વાત વધારે દ્રઢ થાય છે, વધારે માન્ય થાય છે કે ખરેખર સત્પુરુષનું માર્ગદર્શન ન મળે મોક્ષુ જીવને ભૂલવાના હજાર ઠેકાણા છે. ચડવાનો એક જ માર્ગ છે, જે ત્રણેય કાળે એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પણ ભૂલવાના હજાર ઠેકાણા છે. ક્યાંક ને ક્યાંક એવી ભૂલ કરશે કે એક એને લેખાતી થોડી ભૂલ એ પૂરી જ ભૂલ હશે, અધૂરી નહીં હોય. અથવા દાખલા તરીકે આપણે સાખાસ કરીને ક્રિયા ઓછી કરીએ છીએ. ગુરુદેવના સમાજમાં જે આપણે મુમુક્ષુ ભાઈઓ છીએ, એ મુમુક્ષુઓ મોટા ભાગે આપણે તત્વનો અભ્યાસ કરીએ છીએ. હવે તત્વનો અભ્યાસ કેટલો જોખમી છે કે બુદ્ધિપૂર્વકનો જો ભૂલ દોષ થાય તત્વને સમજવામાં, હે ઉપાધિ પ્રયોજનભૂત તત્વને સમજવામાં બુદ્ધિપૂર્વકનો દોષ થાય એટલે સીધું ગ્રહિત વિચારની શરૂઆત થઈ જાય સૂક્ષ્મપણે. તો પછી એની સ્થૂળતા થતાં દેવગુરુ શાસ્ત્રમાં ભૂલ થાય, કેમ કે આપણા સમાજમાં દેવગુરુ શાસ્ત્રની ભૂલો થવા માંડી, મુનિઓને સ્વીકારવા માંડ્યા, અથવા અરિયન પ્રતિમાનો નિષેધ થયો ભાવિ તીર્થંકર આદિનો, તો એ દેવતત્વની ભૂલ થઈ, આ ગુરુ તત્વની ભૂલ થઈ. ક્યાંથી થઈ? કે ગ્રહિત મિથ્યા તો સૂક્ષ્મપણે તો તત્વની સમજણ વખતે જ ઉત્પન્ન થઈ ગયું હોય છે. પછી સ્થૂળ થાય છે ત્યારે દેવગુરુ શાસ્ત્ર સુધી લંબાઈ જાય છે, કે જે પ્રસિદ્ધપણે અન્ય મત છે. અન્ય મત બે પ્રકારે, એક તો કુદેવાદીનું સ્થાપન કરવું અને એક સુદેવાદીનું ઉત્થાપન કરવું. અસ્તિ નાસ્તિ થી બે પ્રકારે અન્ય મત જ છે. તો ક્યાંથી થઈ ગયો એટલું બધું સ્થૂળ મિથ્યા? ક્યાંથી આવ્યું કે સૂક્ષ્મ મિથ્યા તો પેલા થઈ ગયું, તત્વના અભ્યાસ વખતે જ અન્યથા ગ્રહણ કર્યું હોય બુદ્ધિપૂર્વક. જે જ્ઞાનનો જે ઉપાય છે, ઉપાય તો ઘણો ઊંચી કોટીનો છે, પણ એની અંદર જોખમ એટલું જ છે. હીરાના વેપાર જેવી વાત છે, હીરાના વેપારમાં જરાક ભૂલે મૂલ્યાંકન કરવા, તે યોગ્ય હોય તો તમે તો જબેરી છો એટલે સમજો છો. શાકભાજી વાળાને એટલી નુકસાન ન જાય, એ તો સીધું પાછળ અચ્છા નમતું આપી દે તો એને વાંધો ન આવે કે તારા ઠાનાનો વેપાર જાય. પણ આમાં તો એક બેલેન્સ ખોટવાઈ ગયો હોય અને જો ખોટો આંકડો બતાડી દે તો શું દશા થાય? આમાં એવું એવું નથી પલ્લું ચાલતું કે નમતું આપી દેવાય. આમાં તો હૃદય રત્નો હિસાબ થાય છે. તત્વનો વિષય તો બહુ ગંભીર અને બહુ કિંમતી છે. એમાં ભૂલ કરે તો ગ્રહિત મિથ્યા થતા વાર નહીં લાગે. ભલે એ સૂક્ષ્મ ગ્રહિત છે પણ એ પાંગરીને સ્થૂળ ગ્રહિત થઈ જશે. એટલે વિષય શ્રીમદજી કહ્યું છે બહુ ગંભીર છે. અને મિત્રો એમ કહેતા કે દ્રવ્યાનુયોગના અધ્યાત્મ શાસ્ત્રો જે ગંભીર શાસ્ત્રો છે, એ જ્ઞાનીની આજ્ઞાએ જ્ઞાનીના ચરણમાં રહીને જ વાંચવા. તમારે ન વાંચવા, કોઈ આજ્ઞા નહીં આપતા, એટલે પૂછીને વાંચતા એને તો એવું કરતા. એ યથાર્થ વાત છે.
સર,